એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણા સમયની એક સળગતી સમસ્યા, રાજકીય અને સામાજિક ધ્રુવીકરણ પર એમ કહી શકાય કે નવો પ્રકાશ પાડે છે.
હા, બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ એઝરા ક્લેનના પુસ્તક વાય વી આર પોલરાઇઝ્ડ, એટલે કે આપણે શા માટે ધ્રુવીકૃત છીએ વિશે. આ પુસ્તક ખાસ કરીને અમેરિકન રાજકારણમાં જે આપણે જોઈએ છીએ, જે તીવ્ર વિભાજન એના મૂળમાં શું છે તે સમજાવવાનો પ્રયાસ કરે છે.
બરાબર. પણ આ મુદ્દો, જેમ તમે કહ્યું, ખાલી અમેરિકા પૂરતો જ નથી. નહીં, આપણે દુનિયાભરમાં આપણા પોતાના સમાજમાં પણ આ વસ્તુ અનુભવી રહ્યા છીએ. લોકો કેવી રીતે વિચારધારા અને ઓળખના આધારે સામસામે ગોઠવાઈ રહ્યા છે.
ચોક્કસ.
અને આ પુસ્તકની ખૂબી એ છે, મને જે લાગ્યું, કે તે વ્યક્તિઓના ગુસ્સા કે જિદ્દીપણાને દોષ નથી આપતું. એના બદલે આપણી જે સિસ્ટમ છે, જે વ્યવસ્થા છે, એની અંદર શું કારણો છે એના પર ધ્યાન દોરે છે.
હા, એ જ મુખ્ય વાત છે.
તો ચાલો આ રસપ્રદ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. પહેલા લેખક વિશે થોડી વાત કરી લઈએ.
હા, કહો ને.
એઝરા ક્લેન તે અમેરિકાના એક જાણીતા પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે
અને વિચારક પણ.
હા, ઘણા લોકો એમને વોક્સ મીડિયા પ્લેટફોર્મના સહસ્થાપક તરીકે ઓળખે છે.
હા, વોક્સ તો બહુ પ્રખ્યાત છે, પેલી એમની એક્સપ્લેનર જર્નલિઝમ માટે.
બરાબર. જટિલ મુદ્દાઓને સરળ રીતે સમજાવવા માટે. અને હાલમાં તેઓ ધ ન્યૂયોર્ક ટાઈમ્સમાં કટાર લખે છે અને એમનો પોતાનો પોડકાસ્ટ પણ છે જે ખૂબ લોકપ્રિય છે.
એમનો અભિગમ કેમ આટલો ખાસ ગણાય છે? શું અલગ છે એમના વિશ્લેષણમાં?
મને લાગે છે કે એ માત્ર રાજકારણને રાજકારણ તરીકે નથી જોતા. એ મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, આ બધા જુદા જુદા ક્ષેત્રોના સંશોધનોને ભેગા કરે છે.
એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચ.
હા, અને એનાથી એક મોટી, વધારે સુસંગત તસવીર ઊભી થાય છે. વળી દાયકાઓથી અમેરિકન રાજકારણને એમણે નજીકથી જોયું છે, એટલે એમને એક ઊંડી, વ્યવહારુ સમજ છે એમ કહી શકાય.
અને એ પણ મહત્વનું છે કે આ પુસ્તક કોઈ પક્ષની તરફેણ કે વિરોધમાં નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. એ જેની ખાસિયત છે. આ એક નિદાન જેવું છે, જાણે કોઈ ડોક્ટર લક્ષણો જોઈને રોગના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરે. ક્લેનની તાકાત એમના ઊંડાણપૂર્વકના સંશોધનમાં છે અને પેલું જુદા જુદા લાગતા તથ્યોને જોડીને એક તાર્કિક દલીલ બનાવવામાં છે.
રસપ્રદ. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એનું સાર શું છે?
મૂળ વાત ક્લેઈન એ કહે છે કે અમેરિકામાં જે આટલું રાજકીય વિભાજન અને કડવાશ દેખાય છે, એનું કારણ એ નથી કે લોકો અચાનક વધુ અતાર્કિક કે ખરાબ બની ગયા છે.
ના, તો પછી શું?
એમની દલીલ એવી છે કે આ તો રાજકીય વ્યવસ્થા, મીડિયા, સામાજિક વાતાવરણ, આ બધામાં જે મોટા ફેરફારો થયા છે ને, એના પ્રત્યે લોકોની એક સમજી શકાય તેવી લગભગ તાર્કિક પ્રતિક્રિયા છે.
ઓકે, તાર્કિક પ્રતિક્રિયા. એ કેવી રીતે?
એ સમજવા માટે એમનો પેલો મેગા આઇડેન્ટિટીનો ખ્યાલ સમજવો પડે.
હા, એ મેં વાંચ્યું હતું. મેગા આઇડેન્ટિટી એટલે કે આપણી રાજકીય ઓળખ હવે બીજી બધી ઓળખો પર હાવી થઈ ગઈ છે.
બરાબર.
આપણી રાજકીય ઓળખ એટલે કે આપણે ડેમોક્રેટ છીએ કે રિપબ્લિકન, એ હવે આપણો ધર્મ, આપણી જાતિ, આપણે શહેરમાં રહીએ છીએ કે ગામડામાં, આપણી પસંદ નાપસંદ, આ બધું જાણે એની નીચે આવી ગયું છે.
જાણે એક મોટી છત્રી.
હા, એક મોટી છત્રી જેની નીચે બધું ગોઠવાઈ જાય છે.
અને આ ગોઠવણી, જેને ક્લેન ધ ગ્રેટ સોર્ટિંગ કહે છે, એટલે કે મહાન વર્ગીકરણ, એણે અમેરિકામાં બે મુખ્ય રાજકીય જૂથો બનાવ્યા છે.
કેવા જૂથો?
એવા જૂથો જે અંદરથી ખૂબ સમાન છે, મતલબ એક પક્ષના મોટાભાગના લોકો ઘણા મુદ્દાઓ પર લગભગ એક જ જેવું વિચારે છે, પણ એકબીજાથી ખૂબ જ અલગ છે, અને સૌથી અગત્યનું, એકબીજા પર બિલકુલ ભરોસો નથી કરતા.
એટલે આ પુસ્તક પહેલો સવાલ પૂછે છે કે શા માટે રાજકારણમાં સમાધાન આટલું મુશ્કેલ થઈ ગયું છે, શા માટે એવું લાગે છે કે લોકો એકબીજાને સાંભળવા જ તૈયાર નથી.
હા, અને ક્લેનનો જવાબ શું છે કે ભાઈ, તકલીફ ફક્ત મતદારોમાં નથી, તકલીફ એ સિસ્ટમમાં છે, જે આપણી ઓળખની ભાવનાનો જ ઉપયોગ આપણને એકબીજા સામે લડાવવા માટે કરી રહી છે.
એટલે પુસ્તકનો હેતુ એમ કહી શકાય કે ધ્રુવીકરણને વ્યક્તિઓની ભૂલ તરીકે નહીં, પણ સંસ્થાઓ અને વ્યવસ્થાની નિષ્ફળતા તરીકે સમજાવવાનો છે.
બરાબર. ચલો થોડું ઊંડા ઉતરીએ કે આ બધું થયું કેવી રીતે.
હા ચોક્કસ, ક્લેન આખી પ્રક્રિયા કેવી રીતે સમજાવે છે, આ ધ્રુવીકરણ આવ્યું ક્યાંથી?
જુઓ, આ કોઈ એક રાતમાં નથી થયું. એ શરૂ કરે છે પેલા ધ ગ્રેટ સોર્ટિંગથી. આજથી 50-60 વર્ષ પહેલાં અમેરિકાના મુખ્ય પક્ષો ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સ આજના જેટલા આમ વૈચારિક રીતે સ્પષ્ટ વહેંચાયેલા નહોતા.
એટલે બંને પક્ષમાં અલગ અલગ વિચારના લોકો હતા.
હા, બંને પક્ષોમાં ઉદારમતવાદી પણ હતા અને રૂઢિચુસ્ત પણ હતા. લિબરલ રિપબ્લિકન પણ હતા અને કન્ઝર્વેટિવ ડેમોક્રેટ પણ હતા. એના લીધે સમાધાન સહેલું થતું હતું. પણ
એની એક નકારાત્મક બાજુ પણ હતી, નહીં?
હા, એની નકારાત્મક બાજુ એ હતી કે ઘણીવાર ગંભીર સામાજિક અન્યાયના મુદ્દાઓ, ખાસ કરીને નાગરિક અધિકારો જેવા, એની પર ધ્યાન નહોતું અપાતું. એને ટાળી દેવામાં આવતા હતા. પછી શું થયું? ક્લીન કહે છે કે 1960ના દાયકામાં જે મોટા ફેરફારો થયા, ખાસ કરીને નાગરિક અધિકાર કાયદો, સિવિલ રાઇટ્સ એક્ટ, એના પછી ધીમે ધીમે લોકો પોતાની વિચારધારા અને સામાજિક ઓળખ પ્રમાણે પક્ષોમાં ગોઠવાવા લાગ્યા.
એટલે કે સોર્ટિંગ શરૂ થયું.
હા, જે શરૂઆત જાતિ અને નાગરિક અધિકારોથી થઈ તે ધીમે ધીમે ધર્મ, ભૂગોળ, શહેરવી ગામડું, જીવનશૈલી આ બધા મુદ્દાઓ પર ફેલાઈ ગઈ. લોકો રાજકીય રીતે પોતાના જેવા લોકોના જૂથમાં ગોઠવાઈ ગયા.
અને આમાં આપણી માનસિકતાનો પણ ભાગ છે, ખરું ને? પેલો જૂથવાદ.
બિલકુલ, ક્લેઇન મનોવિજ્ઞાનના પ્રયોગો ટાંકે છે. પેલો મિનિમલ ગ્રુપ પેરાડાઇમ છે ને?
હા, એમાં તો સાવ નજીવા કારણોસર પણ લોકો જૂથ બનાવી દે છે.
બરાબર, સિક્કો ઉછાળીને બે ટીમ પાડો તો પણ લોકો તરત આપણી ટીમ અને પેલી ટીમ કરવા માંડે. પોતાની ટીમને ફેવર કરે, બીજી ટીમ પર શંકા કરે. આપણું મગજ જાણે સર્વાઇવલ માટે આ જૂથવાદ માટે જ પ્રોગ્રામ થયેલું છે.
અને રાજકારણ આ વૃત્તિને ભડકાવવા માટેનું જાણે પરફેક્ટ પ્લેટફોર્મ બની ગયું છે,
ખાસ કરીને આજના મીડિયાના જમાનામાં.
હા, એ મુદ્દો પણ મહત્વનો છે. પહેલા તો 3-4 મુખ્ય ટીવી ચેનલો હતી, બધા એ જ જોતા હતા, એટલે એક સહિયારી વાસ્તવિકતા જેવું હતું.
બરાબર, પણ આજે કેબલ ન્યૂઝ છે, સોશિયલ મીડિયા છે, વોટ્સએપ ફોરવર્ડ છે, દરેક જણ જાણે પોતાના અલગ માહિતીના પરપોટામાં જીવે છે.
અને ક્લેઇન અહીં એક મહત્વની અને થોડી ચિંતાજનક વાત કરે છે કે વધુ માહિતી મળવાથી લોકો વધુ સમજદાર નથી બનતા.
હા, આ બહુ વિચિત્ર લાગે, પણ એમની દલીલ છે કે જે લોકો રાજકારણમાં વધુ રસ લે છે તેઓ નવી માહિતીનો ઉપયોગ સત્ય શોધવા માટે ઓછો કરે છે અને પોતાના જૂથની વાત સાચી ઠેરવા માટે વધુ કુશળતાથી કરે છે.
ઓહ, એટલે માહિતી મતભેદ ઘટાડવાને બદલે વધારી શકે છે.
હા, અને માહિતીનો પ્રતિભાવ લૂપ કહી શકાય. માહિતી જાણે હથિયાર બની જાય છે પોતાના પક્ષના બચાવ માટે.
આ બધાનું પરિણામ એ આવ્યું જે તમે પહેલા કહ્યું, પેલી મેગા આઇડેન્ટિટી.
બરાબર, ક્લેઇનનું પેલું વાક્ય યાદ છે, રાજકીય પક્ષ એ સામાજિક જૂથોનું ગઠબંધન છે. જ્યારે તે જૂથો એક રેખામાં આવે છે ત્યારે પક્ષ વધુ શક્તિશાળી બને છે અને દેશ વધુ ધ્રુવીકૃત બને છે.
એટલે જ્યારે ડેમોક્રેટ હોવું કે રિપબ્લિકન હોવું એ ખાલી મત નથી, પણ તમારી આખી જીવનશૈલી, તમારા મૂલ્યો, તમારા મિત્રો બધું જ નક્કી કરવા લાગે ત્યારે રાજકારણ નીતિઓની ચર્ચા નથી રહેતું.
એ આપણા વિરુદ્ધ તેમના અસ્તિત્વની લડાઈ બની જાય છે.
ખતરનાક લાગે છે આ તો.
અને જ્યારે રાજકારણ આવી ઓળખની લડાઈ બની જાય છે ત્યારે એની અસર આખી સિસ્ટમ પર પડે છે. ક્લેઇન સમજાવે છે કે ધ્રુવીકૃત જૂથો અંદરથી પણ બદલાય છે.
કેવી રીતે?
જેમ જેમ જૂથને બહારથી ખતરો વધુ લાગે તેમ તેમ એ અંદરની અસંમતિ કે વિવિધતાને ઓછી સહન કરે છે. જો કોઈ રાજકારણી સમાધાન કરવાનો પ્રયાસ કરે તો એના પોતાના જ લોકો એના પર દગો કરવાનો આરોપ મૂકે છે.
એટલે સિસ્ટમ જાણે ઉગ્રતાને જ પ્રોત્સાહન આપે છે.
હા, એવું જ લાગે છે. સમાધાન કરનાર નબળો ગણાય છે. અને અહીં ક્લેઇન પેલી અસમપ્રમાણ ધ્રુવીકરણની વાત પણ લાવે છે.
અસમપ્રમાણ એટલે કે સરખું નથી.
હા, એમની દલીલ છે કે અમેરિકામાં બંને પક્ષો ધ્રુવીકૃત થયા છે, પણ રિપબ્લિકન પાર્ટી વૈચારિક રીતે વધુ જમણે ખસી છે અને જે સ્થાપિત સંસ્થાઓ છે એના પ્રત્યે વધુ શંકાશીલ બની છે.
એનું કારણ શું આપે છે ક્લેઇન?
એમના મતે એક મુખ્ય કારણ વસ્તી વિષયક ફેરફારો છે, ખાસ કરીને શ્વેત ખ્રિસ્તી મતદારો જેઓ અમેરિકામાં ઐતિહાસિક રીતે બહુમતીમાં હતા તેઓ હવે ઘટી રહ્યા છે. આનાથી એક પ્રકારની ઓળખની ચિંતા કે ભય પેદા થાય છે, જે પક્ષને વધુ રક્ષણાત્મક અને વૈચારિક રીતે કટ્ટર બનાવે છે. અલબત્ત આ એક સંવેદનશીલ વિશ્લેષણ છે, પણ ક્લેઇન તેને એક મહત્વના પરિબળ તરીકે જુએ છે.
અને આ બધી બાબતોની અસર અમેરિકાની રાજકીય સંસ્થાઓ પર કેવી રીતે પડે છે? પેલી સેનેટ, ઇલેક્ટોરલ કોલેજ વગેરે.
હા, એ બહુ મોટો મુદ્દો છે. અમેરિકાનું બંધારણ અને એની સંસ્થાઓ જેમ કે સેનેટ, જ્યાં વ્યોમિંગ જેવા નાના રાજ્યને કેલિફોર્નિયા જેટલા જ મત મળે, અથવા પેલી ફિલિબસ્ટર પ્રથા જે લઘુમતી પક્ષને કાયદો રોકવાની સત્તા આપે, કે પછી ઇલેક્ટોરલ કોલેજ, આ બધું 18મી સદીમાં બન્યું હતું,
જ્યારે રાજકારણ સાવલ હતું.
બરાબર. ક્લેઇન કહે છે કે આ જૂની સંસ્થાઓ આજના આ અત્યંત ધ્રુવીકૃત વાતાવરણ માટે બનેલું જ નથી, એટલે એ સમાધાન કરાવવાને બદલે ગતિરોધ પેદા કરે છે, રાજકીય લકવો આવી જાય છે.
અને જ્યારે લોકો કંઈક ઈચ્છતા હોય પણ સિસ્ટમ એ કરી ના શકે ત્યારે શું થાય?
હતાશા વધે, સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય, લોકશાહી નબળી પડે. અહીં ક્લેઇનનું પેલું વાક્ય બહુ મહત્વનું છે. અમેરિકન રાજકીય વ્યવસ્થા તૂટી નથી, તે જે કરવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી તે કરી રહી છે, પરંતુ તે ડિઝાઇન હવે આપણને તોડી રહી છે.
બાપરે, આ તો બહુ ગંભીર ચેતવણી છે.
છે જ.
તો પછી આનો ઉકેલ શું? જો સમસ્યા સિસ્ટમમાં છે તો શું કરી શકાય?
જુઓ, ક્લેઇન બહુ સ્પષ્ટ છે આ બાબતે. ખાલી લોકોને એમ કહેવાથી કે સભ્ય બનો, એકબીજાને સાંભળો, વચ્ચેનો રસ્તો કાઢો, એનાથી કંઈ ખાસ ફરક નહીં પડે.
કેમ? એ તો સારી સલાહ લાગે છે.
સારી છે, પણ અધૂરી છે. કારણ કે ક્લેઇનના મતે સમસ્યા લોકોના ઇરાદામાં ઓછી અને સિસ્ટમના પ્રોત્સાહનોમાં વધુ છે. જો સિસ્ટમ જ એવી હોય કે જે સંઘર્ષને ફાયદો કરાવે, તો લોકો સંઘર્ષ જ કરશે ને.
એટલે કે વ્યક્તિગત શિષ્ટાચારનું અપીલ કરવાથી સિસ્ટમ નહીં બદલાય.
બરાબર. એટલે ક્લેઇન પ્રણાલીગત સિસ્ટેમિક ઉકેલો પર ભાર મૂકે છે. રમતમાં નિયમો બદલવા પડે. અમેરિકાના સંદર્ભમાં એ ફિલિબસ્ટર નાબૂદ કરવાની, ઇલેક્ટોરલ કોલેજ સુધારવાની, મતદાન સરળ બનાવવાની વાત કરે છે. એવા ફેરફારો જે સિસ્ટમમાંથી મળતા પ્રોત્સાહનોને બદલે.
ઓકે, સિસ્ટમ બદલવી, પણ બીજું કંઈ?
હા, એક બીજું રસપ્રદ સૂચન છે. આપણા જીવનને થોડું વી રાજકીયકરણ કરવું.
વી રાજકીયકરણ એટલે રાજકારણથી દૂર ભાગવું?
ના ના, એવું નહીં. પણ એનો અર્થ એ કે આપણી બધી જ ઓળખ, આપણા બધા સંબંધો, દરેક વસ્તુને ફક્ત રાજકીય ચશ્માથી જોવાનું બંધ કરીએ.
આ વાતને આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ પાડી શકીએ? થોડું સમજાવશો?
ચોક્કસ. મને લાગે છે પહેલું પગલું તો સ્વજાગૃતિ છે. જ્યારે કોઈ રાજકીય મુદ્દે આપણને બહુ ગુસ્સો આવે કે એકદમ તીવ્ર લાગણી થાય, ત્યારે એક સેકન્ડ થોભીને વિચારવું, શું આ મારી પ્રતિક્રિયા એ મુદ્દા પર છે, કે પછી મારી જૂથ ઓળખ પર કોઈએ હુમલો કર્યો હોય એવું મને લાગી રહ્યું છે.
પોતાની પ્રતિક્રિયાને સમજવી.
હા. બીજું, મીડિયાનો સ્માર્ટ ઉપયોગ. એ સમજવું કે ઘણા મીડિયા આઉટલેટ્સ, ખાસ કરીને સોશિયલ મીડિયા, આપણા ગુસ્સા અને પક્ષપાતને ભડકાવીને જ ટકે છે. એ એમનો બિઝનેસ મોડેલ છે. એટલે માત્ર એવા જ સમાચાર ન જોવા વાંચવા જે આપણને સાચા લાગે. થોડું અલગ વાંચવાનો, અલગ સાંભળવાનો પ્રયત્ન કરવો.
હા, એ ઇકો ચેમ્બરમાંથી બહાર આવવું જરૂરી છે. ત્રીજું શું?
ત્રીજું, વાતચીતનો હેતુ બદલવો. કોઈની સાથે મતભેદ થાય તો એ દલીલ જીતવા માટે ન કરવી. એના બદલે સામેવાળી વ્યક્તિ એવું કેમ વિચારે છે, એની ચિંતા શું છે, એનો ડર શું છે, એ સમજવાનો પ્રયાસ કરવો. કદાચ એમ પૂછું કે તમને આ મુદ્દો આટલો બધો કેમ સ્પર્શે છે.
અચ્છા, દલીલ નહીં, સંવાદ.
બરાબર. અને ચોથું, અને આ મને બહુ મહત્વનું લાગે છે, બિન રાજકીય ઓળખોને મજબૂત કરવી. આપણા જીવનમાં એવી જગ્યાઓ, એવા સંબંધો બનાવવા જ્યાં રાજકારણ મુખ્ય ન હોય.
દાખલા તરીકે?
જેમ કે કોઈ શોખનું ગ્રુપ હોય, ક્રિકેટ કે ફૂટબોલની ટીમ હોય, કોઈ સ્થાનિક સામાજિક કાર્ય હોય, ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિ હોય. આ એવી જગ્યાઓ છે જ્યાં અલગ અલગ રાજકીય વિચારના લોકો પણ માણસ તરીકે જોડાઈ શકે છે.
એટલે એવી ઓળખો બનાવવી જે પક્ષપાતથી ઉપર હોય.
હા, કારણ કે ક્લેઇનનું પેલું વાક્ય યાદ છે ને, ખતરાનો સામનો કરતી વખતે લોકો તેમના જૂથોને છોડતા નથી, તેઓ તેમના પર વધુ આધાર રાખે છે અને જીતવા માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે. આ વૃત્તિને ઓછી કરવી હોય તો સલામતી અને જોડાણની બિન રાજકીય જગ્યાઓ પણ હોવી જોઈએ.
ખૂબ સરસ. આ બધા મુદ્દા વિચારવા જેવા છે.
મારા માટે આ પુસ્તકમાંથી જો કોઈ એક વાત શીખવા મળી હોય તો એ છે કે આપણે રાજકીય વિભાજન માટે ઘણીવાર સામેવાળા પર દોષનો ટોપલો ઢોળી દઈએ છીએ, પણ કદાચ અસલી ગુનેગાર એ સિસ્ટમ છે જે આપણને બધાને આ રીતે વર્તવા મજબૂર કરી રહી છે. આ સમજથી થોડીક સહાનુભૂતિ આવે છે, ગુસ્સો થોડો ઓછો થાય છે.
સાચી વાત છે. અને મને પેલું નકારાત્મક પક્ષપાત, નેગેટિવ પાર્ટિસનશીપનો ખ્યાલ ખૂબ જ જોરદાર લાગ્યો કે આપણે આપણા પક્ષને પ્રેમ કરીએ એના કરતાં વિરોધી પક્ષ પ્રત્યે નફરત અને ડર અનુભવીએ, એ ભાવના વધુ શક્તિશાળી બની ગઈ છે. એ વિચારવા જેવું છે કે આપણા સમાજમાં આપણે ત્યાં પણ આ કેટલું સાચું છે.
હા, અને પેલો વિરોધાભાસ પણ, કે જે લોકો રાજકારણમાં વધુ માહિતગાર છે એ લોકો વધુ ધ્રુવીકૃત હોય છે, એ પણ થોડું ચિંતાજનક છે.
બિલકુલ.
તો સારાંશમાં કહીએ તો એઝરા ક્લેનનું પુસ્તક વાય વી આર પોલરાઇઝ્ડ આપણને એક અરીસો બતાવે છે. એ યાદ અપાવે છે કે આપણું જે રાજકીય સંકટ છે એ વ્યક્તિગત નૈતિકતાના પતનનું પરિણામ ઓછું અને વ્યવસ્થાગત પ્રોત્સાહનોનું પરિણામ વધુ છે. આપણે ખરાબ લોકો બની ગયા છીએ એટલે વિભાજિત નથી થયા, પણ એક એવી રાજકીય, સામાજિક, મીડિયા સિસ્ટમ છે જે આપણી જૂથવાદની વૃત્તિને સક્રિય કરે છે, આપણને વર્ગીકૃત કરે છે અને સંઘર્ષને ફાયદાકારક બનાવે છે, અને આપણે એના પ્રત્યે પ્રતિક્રિયા આપી રહ્યા છીએ.
અને આ સમજણ કદાચ આપણને એકબીજા પ્રત્યે ઓછા કઠોર અને આપણને વિભાજિત કરતી રચનાઓ પ્રત્યે વધુ વિવેચનાત્મક બનવામાં મદદ કરી શકે છે.
ચોક્કસ. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એક તરફ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.